એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા લેખ સંગ્રહની વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે અમેરિકન લોકશાહીનો પાયો નાખ્યો અને તેની અસર દુનિયાભરમાં જોવા મળે છે. હું છું તમારી હોસ્ટ અને આજે આપણે ચર્ચા કરીશું ધ ફેડરલિસ્ટ પેપર્સ વિશે.
નમસ્કાર. અને આ ખરેખર એક અસાધારણ કૃતિ છે, કોઈ નવલકથા નથી, પણ લગભગ 85 જેટલા નિબંધોનો સંગ્રહ છે, એ પણ આજથી લગભગ 225 વર્ષ પહેલાં લખાયેલા.
બરાબર. અને આ નિબંધો મૂળભૂત રીતે અમેરિકાના બંધારણની ફિલોસોફી, એની પાછળના તર્કને સમજાવે છે.
હા, પણ કોઈને એમ થાય કે આટલા જૂના, મતલબ 18મી સદીના અમેરિકન રાજકારણના નિબંધો એ આજે આપણા માટે શું કામના, એમાં આપણે શા માટે રસ લેવો જોઈએ?
સારો સવાલ છે. કારણ કે આ નિબંધો છે ને, એ કોઈ સમય કે સ્થળ પૂરતા સીમિત નથી. એ તો સરકારના સ્વભાવ, સત્તાનું સંતુલન, માનવ પ્રકૃતિ, બહુમતી વિરુદ્ધ લઘુમતી, આવા જે કાયમી પ્રશ્નો છે ને, એની સાથે જોડાયેલા છે.
અને એ પૂછે છે કે ભાઈ, એક મજબૂત સરકાર કેવી રીતે બનાવવી? એવી સરકાર જે કાર્યક્ષમ પણ હોય અને સાથે સાથે લોકોની આઝાદી પણ છીનવી ન લે. આ સવાલ તો આજે પણ એટલો જ મહત્વનો છે, ભારત માટે પણ અને દુનિયાના કોઈ પણ લોકશાહી દેશ માટે.
સાચી વાત.
એટલે આ સનાતન પ્રશ્નોની ચર્ચા છે. તો ચાલો આટલા પ્રભાવશાળી લખાણ પાછળના જે ભેજાઓ હતા એમને થોડા ઓળખીએ. રસપ્રદ વાત એ છે કે આ કોઈ એક લેખકનું કામ નથી.
ના, બિલકુલ નહીં.
ત્રણ મોટા નેતાઓએ મળીને લખ્યું છે, અને એ પણ એક જ ઉપનામ હેઠળ, પબ્લિયસ.
હા, પબ્લિયસ એ પ્રાચીન રોમના એક નેતાનું નામ હતું જેણે રોમન ગણરાજ્યનું રક્ષણ કર્યું હતું, એટલે નામ પણ સૂચક છે. અને આ ત્રણ લેખકો હતા એલેક્ઝાન્ડર હેમિલ્ટન,
જેમ્સ મેડિસન
અને જ્હોન જે.
હેમિલ્ટન વિશે તો કહેવાય છે કે એ આ આખા પ્રોજેક્ટના મુખ્ય સૂત્રધાર હતા, ખરું ને? ખૂબ તેજસ્વી વકીલ, અર્થશાસ્ત્રી અને ખાસ તો એકદમ મજબૂત કેન્દ્ર સરકારના હિમાયતી.
હા, એમ જ. લગભગ 51 નિબંધો તો એમણે જ લખ્યા છે, અને એમનું ફોકસ મુખ્યત્વે કારોબારી શાખા, ન્યાયતંત્ર, નાણાકીય વ્યવસ્થા આ બધા પર હતું.
પછી જેમ્સ મેડિસન, જેમને ઘણા લોકો બંધારણના પિતા તરીકે પણ ઓળખે છે.
બરાબર. મેડિસન રાજકીય સિદ્ધાંત અને ઇતિહાસના બહુ ઊંડા અભ્યાસુ હતા. એમણે સરકારના માળખા પર, ખાસ કરીને પેલો જૂથવાદનો ખતરો છે ને, ફેક્શન્સ, એના પર અને સત્તાના વિભાજન પર ખૂબ મહત્વનું લખ્યું છે. એમના લગભગ 29 નિબંધો.
અને ત્રીજા જ્હોન જે, અનુભવી રાજદ્વારી અને પછીથી અમેરિકાના પહેલા મુખ્ય ન્યાયાધીશ પણ બન્યા.
હા, જો કે એમનું પ્રદાન સંખ્યાની દ્રષ્ટિએ ઓછું છે, ફક્ત 5 નિબંધ, કારણ કે તેઓ બીમાર રહેતા હતા. પણ એમના નિબંધોમાં આંતરરાષ્ટ્રીય સંબંધો અને વિદેશ નીતિના દૃષ્ટિકોણથી એક મજબૂત સંઘ કેમ જરૂરી છે એ વાત પર ભાર હતો.
એટલે આ ત્રણેય મળીને એક અદ્ભુત ટીમ બની.
ચોક્કસ. અને એમની ખાસ વાત એ હતી કે આ લોકો ખાલી થિયરી લખનારા પંડિતો નહોતા, એ લોકો બંધારણ ઘડવાની જે આખી પ્રક્રિયા હતી ને, એમાં સામેલ હતા, પોતે એનો હિસ્સો હતા.
અચ્છા.
એટલે હેમિલ્ટનની વ્યવહારુ સમજ, મેડિસનની સૈદ્ધાંતિક ઊંડાઈ અને જેનો આંતરરાષ્ટ્રીય અનુભવ, આ ત્રણેયનું મિશ્રણ આ નિબંધોને બહુ જ વજનદાર બનાવે છે.
સમજાયું. તો હવે મૂળ વાત પર આવીએ. આ નિબંધો લખાયા શા માટે? એનો મૂળ હેતુ શું હતો? તે સમયે અમેરિકામાં શું સ્થિતિ હતી?
જુઓ, વાત એમ હતી કે 1787-88નો સમય હતો. અમેરિકાએ નવું બંધારણ તો ઘડી કાઢ્યું હતું, પણ એને અમલમાં મૂકવા માટે દરેક રાજ્યની મંજૂરી જરૂરી હતી.
ઓકે.
અને ન્યૂયોર્ક જે છે એ બહુ મોટું અને મહત્વનું રાજ્ય હતું, અને ત્યાં ઘણા લોકો આ નવા બંધારણના વિરોધમાં હતા. એમને એન્ટી ફેડરલિસ્ટ કહેવાતા. એમને ડર હતો કે આનાથી કેન્દ્ર સરકાર બહુ શક્તિશાળી બની જશે અને રાજ્યોની સત્તા જતી રહેશે.
એટલે આ નિબંધો મૂળ તો ન્યૂયોર્કના લોકોને સમજાવવા માટે લખાયા હતા.
બરાબર. મુખ્યત્વે ન્યૂયોર્કના અખબારોમાં આ સિરીઝ તરીકે છપાયા, જેથી ત્યાંના નાગરિકો અને ખાસ કરીને જે પ્રતિનિધિઓ મંજૂરી આપવાના હતા એમને કન્વિન્સ કરી શકાય કે આ નવું બંધારણ દેશ માટે સારું છે.
એટલે આ એક પ્રકારની મોટી જાહેર દલીલ હતી, એમ કહી શકાય, લોકોને નવા બંધારણના પક્ષમાં લેવાની કોશિશ. એમની મુખ્ય દલીલ શું હતી?
એમની મૂળ દલીલ એ હતી કે ભાઈ જે જૂની વ્યવસ્થા હતી આર્ટિકલ્સ ઓફ કન્ફેડરેશન એ સાવ નકામી સાબિત થઈ છે. દેશ દેવાળું ફૂંકવાની તૈયારીમાં હતો, રાજ્યો અંદરોઅંદર ઝઘડતા હતા, કેન્દ્ર સરકાર પાસે કોઈ પાવર જ નહોતો.
હા,
નિષ્ફળ ગયેલી વ્યવસ્થા.
બિલકુલ.
તો આ નિબંધોએ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે આ નવું બંધારણ ફક્ત પેલી જૂની નિષ્ફળ વ્યવસ્થા કરતાં સારું જ નથી, પણ હકીકતમાં અમેરિકન લોકોની સ્વતંત્રતા, સુરક્ષા અને સમૃદ્ધિ માટે આ જ શ્રેષ્ઠ રસ્તો છે. એમણે એવો સવાલ પણ ઉઠાવ્યો કે શું આટલા મોટા વિવિધતાવાળા દેશ પર ગણરાજ્ય શાસન ટકી શકે ખરું?
અને આ સાબિત કરવા એમણે કેવી રીતે દલીલો ગોઠવી, કયા મુદ્દાઓ પર ભાર મૂક્યો?
ખૂબ જ પદ્ધતિસર. પહેલાં તો જૂની વ્યવસ્થાની ખામીઓ ગણાવી, જેમ કે કેન્દ્ર સરકાર રાજ્યો પાસે પૈસા માંગી શકે પણ ઉઘરાવી ન શકે, કાયદો બનાવે પણ લાગુ ન કરાવી શકે, રાજ્યો પોતાની મરજી ચલાવે, કોઈ કોમન વેપાર નીતિ નહીં, આ બધું.
એટલે બધી નબળાઈઓ દેખાડી.
હા, અને પછી એમણે સમજાવ્યું કે નવું બંધારણ આ બધી સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવશે. એમાં પછી એમણે વિગતવાર ચર્ચા કરી સંઘવાદની, એટલે કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી કેવી રીતે થશે, પછી શક્તિ વિભાજન, સરકારના ત્રણ અંગો, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર એ કેવી રીતે કામ કરશે, અને સૌથી અગત્યનું નિયંત્રણ અને સંતુલન,
ચેક્સ એન્ડ બેલેન્સીસ.
હા, ચેક્સ એન્ડ બેલેન્સીસ, કે એક અંગ બીજા પર કેવી રીતે નજર રાખશે જેથી કોઈ એક ભાગ વધુ પડતો શક્તિશાળી ન બની જાય.
એટલે આ ખાલી રાજકીય પેમ્ફલેટ નહોતા, પણ સરકારના સિદ્ધાંતો પરનું ખરેખર ઊંડું ચિંતન હતું એમ લાગે છે.
ચોક્કસ. આ કોઈ ચૂંટણી ભાષણ જેવું નહોતું, આ તો વાચકને એક બૌદ્ધિક યાત્રા પર લઈ જાય છે. માનવ સ્વભાવ કેવો છે, સ્વાર્થી વૃત્તિઓ હોય છે, સત્તા મળે તો ભ્રષ્ટ થવાની શક્યતા રહે છે, તો આ બધી વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને એક એવી સિસ્ટમ કેવી રીતે બનાવવી જે ટકી રહે અને ન્યાયી પણ હોય. એમનો પ્રયાસ હતો કે અમેરિકાનું ભવિષ્ય કોઈ અકસ્માત કે બળજબરીથી નહીં, પણ વિચાર અને પસંદગીથી ઘડાય. અને એટલે જ ભલે તે ચોક્કસ રાજકીય લડાઈમાંથી જન્મ્યા, પણ આ નિબંધો આજે પણ અમેરિકન સરકાર અને રાજકીય વિચારધારાને સમજવા માટે પાયાના ગણાય છે.
બરાબર. તો હવે થોડા ઊંડા ઉતરીએ. આ 85 નિબંધોમાં કયા મુખ્ય વિભાગો છે? શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆતના નિબંધો લગભગ પહેલા 14 એ વાત પર ભાર મૂકે છે કે એક મજબૂત રાષ્ટ્રીય સંઘની જરૂર કેમ છે, યુનિયન કેમ જરૂરી છે.
એટલે અલગ અલગ રહેવા કરતા એક થવાના ફાયદા.
હા, એમણે કહ્યું કે જો 13 રાજ્યો અલગ અલગ રહેશે તો યુરોપના દેશો એમનો લાભ ઉઠાવશે. સંધિઓ કરવામાં, વેપાર કરવામાં, પોતાનું રક્ષણ કરવામાં, બધામાં નબળા પડશે.
અને આંતરિક ઝઘડાઓનું શું?
એ પણ મોટો મુદ્દો હતો. હેમિલ્ટને ખાસ કરીને નિબંધ 6-9માં ઇતિહાસના દાખલા આપીને ચેતવ્યા કે જો રાજ્યો સ્વતંત્ર રહેશે તો એમની વચ્ચે લડાઈઓ થશે જ. સરહદ માટે, વેપાર માટે, નદીના પાણી માટે, કશાક માટે તો ઝઘડશે જ. એટલે દેશની અંદર શાંતિ રાખવી હોય તો પણ એક મજબૂત કેન્દ્ર જોઈએ.
અને આ જ સંદર્ભમાં પેલું મેડિસનનો ફેમસ નિબંધ આવે છે, નંબર 10, જૂથવાદ એટલે કે ફેક્શન વિશે.
બરાબર.
નિબંધ 10 તો કદાચ આખા સંગ્રહનો સૌથી પ્રખ્યાત અને ક્રાંતિકારી નિબંધ છે. તે સમયે શું મનાતું હતું કે લોકશાહી તો નાના દેશમાં જ ચાલે, જ્યાં બધા લોકો લગભગ સરખા વિચારતા હોય.
સમાનતા જરૂરી છે.
હા, પણ મેડિસિને કહ્યું કે ના, એવું નથી. કોઈ પણ સમાજ હોય એમાં અલગ અલગ હિત ધરાવતા જૂથો તો હોવાના જ. ખેડૂતો, વ્યાપારીઓ, જમીનદારો, કારીગરો, બધાના હિત અલગ હોય. અને એમણે ફેક્શન કહ્યું, અને કહ્યું કે આ ફેક્શન લોકશાહી માટે ખતરો છે, કારણ કે કોઈ એક જૂથ બહુ શક્તિશાળી બનીને બીજા ઉપર અન્યાય કરી શકે.
તો એનો ઉપાય શું?
ઉપાય તરીકે એમણે કહ્યું કે નાના દેશમાં કોઈ એક ફેક્શનનું રાજ સ્થાપિત થવું સહેલું છે, પણ જો દેશ મોટો હોય, વિવિધતાવાળો હોય, તો ઘણા બધા નાના મોટા ફેક્શન્સ હશે. કોઈ એક માટે આખા દેશ પર કબજો કરવો બહુ મુશ્કેલ બની જાય. આ બધા અલગ અલગ હિતો એકબીજાને કાબૂમાં રાખશે.
વાહ.
એટલે વિવિધતાને એમણે સમસ્યા નહીં પણ સમાધાન ગણાવી.
બરાબર. એમણે દલીલ કરી કે મોટો દેશ એટલે કે વિસ્તૃત ગણરાજ્ય એ જૂથવાદના જોખમને નિયંત્રિત કરવા માટે નાના ગણરાજ્યો કરતાં વધારે સારો છે. આ વિચાર આજે પણ કેટલો પ્રસ્તુત છે, ખાસ કરીને આપણા ભારત જેવા દેશ માટે.
ખરેખર ખૂબ જ રસપ્રદ. તો આ સંઘની જરૂરિયાત સમજાવ્યા પછી એમણે જૂની વ્યવસ્થા આર્ટિકલ્સ ઓફ કન્ફેડરેશનની ખામીઓ પર ધ્યાન આપ્યું હશે?
હા, નિબંધ 15-22 મુખ્યત્વે એના પર જ છે. હેમિલ્ટન અને મેડિસન બંનેએ લખ્યા છે. એમણે સ્પષ્ટ કર્યું કે મૂળભૂત સમસ્યા એ હતી કે કેન્દ્ર સરકાર કાયદો રાજ્યો પર લાગુ નહોતી પાડી શકતી, ફક્ત વ્યક્તિઓ પર પાડી શકે, પણ એની પાસે વ્યક્તિઓ સુધી પહોંચવાની કોઈ સીધી સત્તા જ નહોતી.
અચ્છા, એટલે રાજ્યો મારફતે જ કામ કરવું પડતું.
હા, અને રાજ્યો માને તો ઠીક, ન માને તો સરકાર લાચાર. કરવેરા ઉઘરાવી ન શકે, સૈન્ય માટે સૈનિકો માંગી શકે પણ રાજ્યો ન મોકલે તો કંઈ ન થાય. કોઈ રાષ્ટ્રીય ન્યાયતંત્ર નહોતું, વેપાર વાણિજ્યના નિયમો બનાવવાની સત્તા નહોતી, અને મોટાભાગના નિર્ણયો માટે બધા રાજ્યોની સહમતિ જરૂરી, જે લગભગ ક્યારેય ન મળે.
એટલે સરકાર સાવ નિષ્ક્રિય જીવી હતી.
બરાબર. એમણે ગ્રીસ, નેધરલેન્ડ્સ, જર્મનીના ઇતિહાસમાંથી ઉદાહરણો આપ્યા કે આવા નબળા સંઘો હંમેશા તૂટી જાય છે અથવા નિષ્ફળ જાય છે.
તો આ બધી ખામીઓ દૂર કરવા માટે નવા બંધારણમાં સરકારને કઈ શક્તિઓ આપવી જોઈએ એના પર એમણે શું કહ્યું?
પછીના નિબંધો લગભગ 23-36 એ નવી સરકારની જરૂરી શક્તિઓ વિશે છે. પહેલું અને સૌથી મહત્વનું, રાષ્ટ્રીય સંરક્ષણ. હેમિલ્ટને દલીલ કરી કે દેશની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર પાસે પૂરતી, જરૂર પડીએ અમર્યાદિત શક્તિ હોવી જોઈએ. આમાં સ્થાયી સૈન્ય રાખવાની પણ વાત હતી.
એ સમયે સ્થાયી સૈન્યનો વિચાર તો બહુ વિવાદાસ્પદ હશે ને? લોકોને રાજાશાહીનો ડર લાગતો હશે.
લાગતો હતો, પણ હેમિલ્ટનની દલીલ હતી કે ભવિષ્યના જોખમોનો અંદાજ ન લગાવી શકાય, એટલે સંરક્ષણની સત્તા પર બંધારણીય મર્યાદા ન હોવી જોઈએ. બીજો મોટો મુદ્દો હતો કરવેરાનો.
હા, પૈસા વગર તો સરકાર ચાલે જ નહીં.
બરાબર. એમણે કહ્યું કે સરકારને પોતાના પગ પર ઊભા રહેવા માટે પોતાની રીતે ટેક્સ નાખવાની અને ઉઘરાવવાની સ્વતંત્ર સત્તા હોવી જોઈએ. રાજ્યોની દયા પર નભવું ન જોઈએ. અહીં એમણે સમવર્તી અધિકાર ક્ષેત્ર, કન્કરન્ટ જ્યુરિસ્ડિક્શનનો વિચાર આપ્યો, એટલે કે અમુક ટેક્સ કેન્દ્રો પણ લઈ શકે અને રાજ્યો પણ.
ઓકે, તો સરકારને શક્તિ આપવાની વાત થઈ, પણ સત્તાનો દુરુપયોગ ન થાય એનું શું? અહીં જ પેલી શક્તિ વિભાજન અને નિયંત્રણ સંતુલનની વાત આવે છે, જેની આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી.
બિલકુલ. નિબંધ 37-51 સુધી, ખાસ કરીને મેડિસનના નિબંધો, આ જ વિષય પર છે. બંધારણ ઘડનારાઓ સામે કેટલું મુશ્કેલ કામ હતું, એક એવી સરકાર બનાવવી જે સ્થિર અને શક્તિશાળી, ઉર્જાવાન પણ હોય અને છતાં લોકોની સ્વતંત્રતાનું રક્ષણ પણ કરે. આ બે વચ્ચે સંતુલન સાધવું.
ખૂબ જટિલ કામ.
હા. નિબંધ 39માં મેડિસન સમજાવે છે કે આ બંધારણ સંપૂર્ણપણે રાષ્ટ્રીય, એટલે કે એક જ કેન્દ્ર સરકાર સર્વોપરી પણ નથી, અને સંપૂર્ણપણે સંઘીય, એટલે કે રાજ્યો સર્વોપરી પણ નથી, પણ બંનેનું મિશ્રણ છે. પછી નિબંધ 41-46માં એ ચર્ચા કરે છે કે કેન્દ્રને કઈ કઈ ચોક્કસ સત્તાઓ આપી છે, પણ એ સિવાયની બાકીની સત્તાઓ રાજ્યો પાસે રહેશે, જે અસંખ્ય અને અનિશ્ચિત છે.
અને પછી આવે છે શક્તિ વિભાજનનો સિદ્ધાંત, નિબંધ 47 અને 48.
હા, એમાં મેડિસન કહે છે કે સ્વતંત્રતા માટે જરૂરી છે કે સરકારની ત્રણ મુખ્ય સત્તાઓ, કાયદો ઘડવાની ધારાસભા, કાયદો લાગુ કરવાની કારોબારી, અને કાયદાનું અર્થઘટન કરવાની ન્યાયતંત્ર, અલગ અલગ હાથમાં હોવી જોઈએ. જો બધી સત્તા એક જ જગ્યાએ ભેગી થાય તો એ અત્યાચાર બની જાય. પણ એમણે એ પણ કહ્યું કે આ શાખાઓને સાવ અલગ, પાણીચુસ્ત ડબ્બાઓમાં વહેંચી દેવાની નથી, થોડો ઓવરલેપ જરૂરી છે.
અને એ ઓવરલેપ જ નિયંત્રણ અને સંતુલન માટે જગ્યા બનાવે છે. નિબંધ 51.
એકદમ બરાબર. નિબંધ 51 આ બધાનો શિખર છે. એમાં જ પેલી પ્રખ્યાત લાઇન આવે છે, એમ્બિશન મસ્ટ બી મેડ ટુ કાઉન્ટરેક્ટ એમ્બિશન. મહત્વાકાંક્ષાએ મહત્વાકાંક્ષાનો સામનો કરવો જોઈએ.
એનો અર્થ શું થયો?
એનો અર્થ એ કે આપણે નેતાઓના સારાપણા પર ભરોસો ન રાખી શકીએ. માણસ સ્વાભાવિક રીતે મહત્વાકાંક્ષી હોય છે, તો સિસ્ટમ એવી બનાવો કે સરકારના એક અંગની મહત્વાકાંક્ષા બીજા અંગની મહત્વાકાંક્ષાને રોકે. દરેક શાખાને બંધારણીય સાધનો આપો જેનાથી તે બીજી શાખાઓની સત્તા પર લગામ રાખી શકે.
દાખલા તરીકે,
જેમ કે કોંગ્રેસ ધારાસભા કાયદો બનાવે પણ પ્રેસિડેન્ટ કારોબારી એના પર વીટો વાપરી શકે.
ઓકે.
પણ કોંગ્રેસ પાછી વધારે બહુમતીથી એ વીટોને ઓવરરાઇડ કરી શકે. સુપ્રીમ કોર્ટ, ન્યાયતંત્ર, કોંગ્રેસે બનાવેલા કાયદાને ગેરબંધારણીય ઠેરવી શકે.
આને જ જ્યુડિશિયલ રિવ્યૂ કહેવાય ને?
હા, ન્યાયિક સમીક્ષા. પછી પ્રેસિડેન્ટ મોટા અધિકારીઓ કે જજોની નિમણૂક કરે, પણ સેનેટ, ધારાસભાનું ઉપલું ગૃહની મંજૂરી લેવી પડે. આ આખે જાળ એવી રીતે ગૂંથવામાં આવી છે કે સત્તા કોઈ એક જગ્યાએ કેન્દ્રિત ન થાય અને દરેક અંગ બીજા પર નજર રાખે.
ખરેખર ખૂબ જ વિચારપૂર્વકની રચના, એટલે માનવ સ્વભાવની નબળાઈને જ સિસ્ટમની મજબૂતી બનાવી દીધી.
હા, એ જ એમની બુદ્ધિ હતી. પછીના નિબંધોમાં આ દરેક શાખાની રચના અને સત્તાઓ વિશે વિગતવાર ચર્ચા છે. ધારાસભાના બે ગૃહો કેમ, સેનેટની જરૂર શું, કારોબારીમાં એક જ વ્યક્તિ પ્રેસિડેન્ટ કેમ. નિબંધ 17માં હેમિલ્ટન કહે છે કે કારોબારીમાં ઊર્જા એ સારી સરકારની મુખ્ય લાક્ષણિકતા છે. નિર્ણય લેવામાં ઝડપ અને જવાબદારી માટે એક જ વડો જરૂરી છે.
અને ન્યાયતંત્ર વિશે શું કહ્યું? નિબંધ 78 પણ બહુ પ્રખ્યાત છે.
હા, નિબંધ 78માં હેમિલ્ટન કહે છે કે ન્યાયતંત્ર એ સરકારની સૌથી ઓછી જોખમી શાખા છે. એની પાસે ન તો તલવાર છે, કારોબારી જેવી સૈન્ય શક્તિ, ન તો પર્સ છે, ધારાસભા જેવી પૈસા ખર્ચવાની સત્તા. એની પાસે ફક્ત નિર્ણય છે, અને આ નિર્ણયનું વજન જાળવવા માટે ન્યાયાધીશો સ્વતંત્ર હોવા જોઈએ. એટલે એમની નિમણૂક આજીવન સારી વર્તણૂક દરમિયાન હોવી જોઈએ, જેથી એમને કોઈની બીક ના રહે.
અને ન્યાયિક સમીક્ષાની વાત પણ ત્યાં જ આવે છે ને?
હા, એમણે કહ્યું કે બંધારણ એ લોકોની મૂળભૂત ઈચ્છાનું પ્રતિબિંબ છે. જો ધારાસભા એનાથી વિરુદ્ધ કોઈ કાયદો બનાવે તો એને રદ કરવો એ ન્યાયતંત્રની ફરજ છે.
સમજાયું. અને અંતે છેલ્લા નિબંધોમાં અધિકારપત્ર, બિલ ઓફ રાઇટ્સનો મુદ્દો હતો, ખરું?
હા, નિબંધ 84માં હેમિલ્ટને દલીલ કરી કે અલગથી અધિકારપત્રની જરૂર નથી, કારણ કે બંધારણ પોતે જ સરકારને મર્યાદિત સત્તાઓ આપે છે. એટલે જે સત્તાઓ નથી આપી એ નાગરિકો પાસે જ રહે છે. પણ આ દલીલ લોકોને ગળે ન ઉતરી,
અને એટલે જ પછી સુધારો કરીને અધિકારપત્ર ઉમેરવું પડ્યું.
બરાબર. અને નિબંધ 85માં હેમિલ્ટન એક અંતિમ અપીલ કરે છે કે જુઓ, આ બંધારણ કદાચ પરફેક્ટ નથી, પણ અત્યારે આપણી પાસે જે વિકલ્પો છે એમાં આ શ્રેષ્ઠ છે. ચાલો આને અપનાવી લઈએ, અને પછી જરૂર પડે તો સુધારા કરતા રહીશું.
સરસ. તો આ આખી વિસ્તૃત ચર્ચા પરથી જો આપણે ફેડરલિસ્ટ પેપર્સના કેટલાક મુખ્ય સંદેશાઓ કે થીમ્સ તારવવા હોય તો કયા ગણાવી શકીએ?
મને લાગે છે કે 4-5 મુખ્ય વિચારો ઉભરી આવે છે. પહેલો મેડિસનનો વિસ્તૃત ગણરાજ્યનો વિચાર, કે વિવિધતા લોકશાહી માટે ખતરો નથી પણ એને સ્થિરતા આપી શકે છે.
બરાબર. બીજું
સત્તાના કેન્દ્રીકરણ અને દુરુપયોગને રોકવા માટે શક્તિ વિભાજન અને ખાસ કરીને નિયંત્રણ અને સંતુલન, ચેક્સ એન્ડ બેલેન્સીસ, અનિવાર્ય છે. ત્રીજું, સંઘવાદ, ફેડરલિઝમ, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની યોગ્ય વહેંચણી. ચોથું, સરકાર મર્યાદિત હોવી જોઈએ પણ સાથે સાથે અસરકારક શાસન માટે ઉર્જાવાન, એનર્જેટિક પણ હોવી જોઈએ. સાવ નબળી સરકાર પણ અરાજકતા નોતરે છે. અને પાંચમું, માનવ સ્વભાવનો વાસ્તવિક સ્વીકાર, કે સિસ્ટમ એવી બનાવો જે માણસની નબળાઈઓને પણ ધ્યાનમાં લે.
ઉદ્ગાર વિચારો પર નજર કરીએ.
ચોક્કસ. પહેલો તો એ જે આપણે વારંવાર યાદ કર્યો નિબંધ 51માંથી, જો માણસો દેવદૂત હોત તો કોઈ સરકારની જરૂર ન હોત. જો દેવદૂતો માણસો પર શાસન કરતા હોત તો સરકાર પર બાહ્ય કે આંતરિક નિયંત્રણોની જરૂર ન હોત. આ સરકારની જરૂરિયાત અને એના પર અંકુશની જરૂરિયાત બંને સમજાવે છે.
સાચી વાત. અને બીજો પણ નિબંધ 51માંથી જ, મહત્વાકાંક્ષાએ મહત્વાકાંક્ષાનો સામનો કરવો જ જોઈએ. આ ચેક્સ એન્ડ બેલેન્સનો મૂળ મંત્ર છે.
હા. ત્રીજો વિચાર નિબંધ 10માંથી લઈ શકીએ, સ્વતંત્રતા વગર જૂથવાદ ન હોય, જેમ હવા વગર આગ ન હોય. પણ સ્વતંત્રતાનો નાશ કરવો એ વધુ મોટી મૂર્ખતા છે. એટલે ઉપાય જૂથવાદને ખતમ કરવાનો નથી, પણ એના પ્રભાવને નિયંત્રિત કરવાનો છે. આ બતાવે છે કે અલગ અલગ મંતવ્યો અને હિતો એ લોકશાહીનો ભાગ છે, એને દબાવવાના નથી પણ મેનેજ કરવાના છે.
ખૂબ મહત્વનો મુદ્દો. અને ચોથો નિબંધ 47માંથી, સત્તાના કેન્દ્રીકરણ વિશે. ધારાસભા, કારોબારી અને ન્યાયિક, આ ત્રણેય સત્તાઓ એક જ હાથમાં એકઠી થાય એ જ અત્યાચારની સાચી વ્યાખ્યા કહી શકાય. શક્તિ વિભાજન કેમ આટલું જરૂરી છે એનો સ્પષ્ટ નિર્દેશ.
અને પાંચમું નિબંધ 70માંથી, કારોબારીમાં ઊર્જા એ સારી સરકારની મુખ્ય લાક્ષણિકતા છે. એટલે કે નિર્ણયો લેવા, કાયદા લાગુ કરવા માટે એક સક્ષમ અને કાર્યદક્ષ કારોબારી પણ એટલી જ જરૂરી છે.
આ બધા વિચારો ખરેખર આજે પણ વિચારવા જેવા છે. તો આ બધી સૈદ્ધાંતિક વાતો થઈ, પણ શું આનો આપણા રોજિંદા જીવનમાં, આપણા સમાજમાં, આપણા દેશમાં કોઈ વ્યવહારુ ઉપયોગ થઈ શકે?
અરે ચોક્કસ થઈ શકે, ઘણા સ્તરે. પહેલું તો આપણે ત્યાં જે બંધારણીય મુદ્દાઓ પર ચર્ચા ચાલે છે, કેન્દ્ર રાજ્યના સંબંધો કેવા હોવા જોઈએ, ન્યાયતંત્રની સ્વતંત્રતા કેટલી જરૂરી છે, રાષ્ટ્રપતિની સત્તાઓ શું છે, આ બધું સમજવા માટે ફેડરલિસ્ટ પેપર્સ એક ઉત્તમ પાયો પૂરો પાડે છે.
હા, એક સંદર્ભ મળે છે.
હા, બીજું, આપણે દુનિયાની બીજી લોકશાહીઓ જોઈએ છીએ. ક્યાંક સફળ છે, ક્યાંક સંઘર્ષ કરી રહી છે. તો એમના બંધારણમાં શક્તિ વિભાજન કે નિયંત્રણ સંતુલન કેટલું મજબૂત છે એના આધારે આપણે એમની સ્થિરતાનું વિશ્લેષણ કરી શકીએ.
અને શું આ સિદ્ધાંતો રાજકારણની બહાર પણ લાગુ પડે, જેમ કે કોઈ કંપનીમાં કે સંસ્થામાં?
કેમ નહીં, કોઈ પણ સંસ્થા હોય, ભલે એ બિઝનેસ હોય કે કોઈ એનજીઓ કે યુનિવર્સિટી, ત્યાં પણ જો બધી સત્તા એક જ વ્યક્તિના હાથમાં આવી જાય તો સમસ્યાઓ ઊભી થઈ શકે છે. એટલે ત્યાં પણ ચેક્સ એન્ડ બેલેન્સ જેવા સિદ્ધાંતો ઉપયોગી છે, જેમ કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ભૂમિકા શું, મેનેજમેન્ટની શું, નિર્ણયોમાં પારદર્શિતા કેવી રીતે લાવવી, આ બધું.
અચ્છા, એટલે સંસ્થાકીય માળખા માટે પણ પ્રેરણા મળે.
હા, અને છેલ્લે નાગરિક તરીકે, આ નિબંધો આપણને યાદ અપાવે છે કે લોકશાહી એ ફક્ત નેતાઓ કે બંધારણનું કામ નથી, એના માટે જાણકાર, જાગૃત અને સક્રિય નાગરિકો જોઈએ. આપણે જાહેર મુદ્દાઓને સમજીએ, સવાલ પૂછીએ, આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓને જવાબદાર ઠેરવીએ, આ બધું જરૂરી છે.
અને પેલી વિવિધતાવાળી વાત પણ અહીં કામ લાગે ને?
ચોક્કસ. મેડિસન શીખવે છે કે સમાજમાં અલગ અલગ મંતવ્યો કે હેતો હોય એને ઝઘડાનું કારણ બનાવવાને બદલે એમની વચ્ચે સમાધાન અને સહમતિ સધાય એવી વ્યવસ્થા કેમ ગોઠવવી. આ ટીમ મેનેજમેન્ટમાં પણ કામ લાગે અને સમાજમાં પણ.
ખરેખર આ નિબંધો આજે પણ ખૂબ જ પ્રસ્તુત છે. આટલી સરસ અને ઊંડાણપૂર્વકની ચર્ચા પછી અંતે તમારા મનમાં કયો એક વિચાર સૌથી વધુ અસર કરી ગયો?
મારા માટે તો આ લેખકોની જે વાસ્તવિકતાની સમજ હતી એ બહુ પ્રભાવશાળી છે. એમણે કોઈ હવાઈ કિલ્લા નથી બાંધ્યા, એમણે માનવ સ્વભાવની સારી નરસી બંને બાજુઓ જોઈ અને એને ધ્યાનમાં રાખીને એક એવી સિસ્ટમ ડિઝાઇન કરવાનો પ્રયાસ કર્યો જે ટકી શકે. એમણે સ્વીકાર્યું કે માણસો દેવદૂત નથી, એટલે ભૂલો કરશે, પણ સિસ્ટમ એવી હોય કે એ ભૂલોના નુકસાનને ઓછું કરી શકાય.
અને મારા મનમાં જે વાત રહી ગઈ છે તે એ છે કે એક સારી, સ્થિર અને સ્વતંત્ર સરકાર એ કોઈ નસીબની વાત નથી. એના માટે વિચારવું પડે છે, પ્લાનિંગ કરવું પડે છે અને સતત જાગૃત રહેવું પડે છે. એમણે જે રીતે સત્તા પર અંકુશ રાખવા અને છતાં સરકારને કામ કરવા દેવા વચ્ચે જે નાજુક સંતુલન બનાવવાનો પ્રયાસ કર્યો એ ખરેખર શીખવા જેવું છે. લોકશાહીને ક્યારેય ગ્રાન્ટેડ ન લઈ શકાય એ આ નિબંધો વારંવાર યાદ અપાવે છે.
બિલકુલ સાચી વાત, આ મંથન તો ચાલતું જ રહેશે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.